ಕಂಡಿವೆ ಶರಮಣಿಯ ದರ್ಶನಂ ಮಂದಹಾಸ ರುಚಿರಾನನಾಂಬುಜಂ ಪೂಜಿತಂ ಸುರನರೋತ್ತಮಿರ ಮುದಾ ಧರ್ಮನಂದನ ಮಹಂ ವಿಚಿಂತಯೇ. ಸರ್ವೋಪರಿ ಛೋ ಹರಿ ತಮೇ ಸದಾ ಸುಖನಾ ದೇನಾ ಆನಂದ ಆಪೋ ಛೋ ಏಕ ಧಾರೋ તેથી થાય છે તમો માં પ્યાર. ઓમ શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. શ્રી ઘનશ્યામાય નમો નમઃ. શ્રી હરિ કૃષ્ણાય નમો નમઃ. શ્રી નીલકંઠાય સરજુદાસાય નમો નમઃ.
વાલા ભક્તો, પવિત્ર ભૂમિ તીર્થધામ કુંડળમાં સરસ મજાનો 71 દિવસનો જપાત્મક યજ્ઞ ચાલે છે. એવા શુભ અવસરે આ સુંદર રવિ સભામાં ચાલુ જે પ્રસ્તુત સ્વરૂપાનંદ સ્વામીનું આખ્યાન આગળ લઈ જાઉં છું. ભગવાનના એ વિરલ સંત કેવા ભગવાનના સ્વરૂપ સાથે સંલગ્ન હતા એમાંથી આપણને પણ ઘણું બધું ભગવાન ભજવાનું, ભગવાનને ધ્યાનમાં ધારવાનું બળ મળશે. ભગવાન શ્રીહરિએ પણ પોતાના સાધુને કેવા તપ કરાવ્યા, કેવા ત્યાગ રખાવ્યા એનું આમાં દર્શન થશે. અદ્ભુતાનંદ સ્વામીની વાતોમાંથી એક પ્રસંગ લઈએ અને ભેળી રુગ્નાથ ચરણદાસ સ્વામીની વાતોની છાંટ આવશે. એક અદ્ભુત પ્રસંગ બનેલો વિક્રમ સંવત 1865ની સાલ હતી અને ભગવાન શ્રીહરિએ કારિયાણીમાં પધારી અને મહારુદ્રયાગ કર્યો હતો. 40 દિવસ સુધી ભગવાન સ્વામિનારાયણે ત્યાં બ્રાહ્મણો જમાડ્યા હતા અને આસો વદ 13 આ યજ્ઞ પૂર્ણ થયો હતો. પછી ભગવાન શ્રીહરિએ સંતોના 2 મંડળ કર્યા. એમાં એકમાં આત્માનંદ સ્વામીને મોટેરા મુખ્ય કર્યા અને બીજા મંડળમાં સ્વરૂપાનંદ સ્વામીને મુખ્ય કર્યા. આત્માનંદ સ્વામીને મહારાજે કહ્યું કે તમે સુરત જાઓ અને સ્વરૂપાનંદ સ્વામીને મહારાજે કહ્યું કે તમે આ 250 સાધુ લઈ અને જામનગર જાઓ. સ્વામી કે બહુ સારું મહારાજ. બંને સંતોના મંડળ ઉપડ્યા. આપણે વાત કરવી છે સ્વરૂપાનંદ સ્વામીની. સ્વામી 250 સાધુ લઈ અને જામનગર પહોંચ્યા. જામનગર શહેરથી ઉત્તરાદી કોરે એક લખોટા તળાવ છે. આ તળાવે સાધુએ ઉતારો કર્યો. તળાવને કાંઠે જાડવા હોય, જાડવે જોળિયું ભરાવે, જાડવાની જે હુઈ રે તળાવમાં નાહી ધોઈ લે, ગામમાં ભિક્ષાવૃત્તિ કરીને ખાઈ લેવાનું. કોઈ એવી પથારી કે પાગરણ કે ઓશિકું કે એવું કાંઈ નહીં. એવા ત્યાગી આ ભગવાન સ્વામિનારાયણને સર્વોપરી જાણનારા સાધુઓ. અને વળી મહારાજે એવી આજ્ઞા કરેલી કે જે ગામમાં સન્માન થાય ત્યાંથી નીકળી જાઉં, એટલે કે અપમાન થાય ત્યાં સુધી રહેવું. આવી મહારાજની આજ્ઞા. અઢીસો સાધુ આમ તળાવની પાળે બેઠા હોય તો એ કેટલા બધા લાગે, પાંચ દસ પંદર વીસ પચીસ સાધુ હોય તો એમ થાય નકરા સાધુ, એમાં હો હોય તો કેટલા લાગે, આ તો અઢીસો. અને અઢીસો સાધુને જમવા માટે અનાજે કેટલું જોઈએ, ચોખા દાળ ઘઉં ઘી તેલ બધું બહુ જોઈએ. પછી ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા મુજબ સાધુ જામનગરમાં ઝોળી માગવા જાય રોજ. હવે ઝોળીમાં તો કોક જાયનો લોટ સપટી નાખે, કોક વળી રોટલો નાખે અડધો પોણો પા, છોકરો ખાતો હોય ને રોટલો એને એની બા કે જા બાવા આવ્યા છે ને ઝોળીમાં નાખે હું તને બીજો દઉં, એ પાછો આવે સમજ્યા. કોક ખીચડી નાખે બધી ઘટી. આવી રીતે ભિક્ષા કરીને સાધુ આવે. હવે આવન પાછું એવું એટલે વળી એની શુદ્ધિ કરવાની વાત સંતોએ કેવી રીતે રાખેલી, તો આ બધું અન્ન આવે અને બધું ભેગું કરે, ભેગું કરીને પછી નદીને કાંઠે જાય અને ઝોળીમાં અન્ન નાખી અને પાણીમાં આમ ઝબોળે નદીમાં બુડે એટલું નહીં, નકર પાછું અળગણ પાણી અંદર આવી જાય, એટલે આમ કાંઠા સુધી આમ બોળે પછી આમ કાઢે એટલે પાણી નીકળે પાછું બોળે ને પાછું કાઢે, એટલે ભિક્ષાનું અન્ન શુદ્ધ થઈ જાય. એટલે અંદર થોડું ઘણું તેલ ઘી કાંઈક હોય એ નીકળી જાય, કોસા જેવું રહે પણ શુદ્ધ. અને પછી એના ગોળા કરે હરખે ભાગીએ, જે કાંઈ આવ્યું હોય એના અઢીસો ગોળા કરવાના જેવડા થાય એવડા. અને પછી બધાને એક એક ગોળો આપે, તેમાં ક્યારેક નવ ટાક જેટલું અન્ન ભાગમાં આવતું એટલે 60 ગ્રામ, અને ક્યારેક પાશેર જેટલું એટલે 125 ગ્રામ. આટલું અનાજ જમી અને સાધુ પાછા નદીએથી ઓલા લખોટા તળાવની પાળે આવે, ત્યાં ઝાડવા નીચે ઉતારે, ભજન કરે, સ્વામિનારાયણ ભગવાનનું ધ્યાન ધરે છે. આવા તપ કરાય ભાવ, આમ દિવસ ઉપર દિવસ જાય છે. અન્ન મળતું નહીં ઘણી વાર રે રે રે, ઉપવાસ થતા તે ઠાર રે. અન્ન જ્યારે મળતું નહીં ત્યારે સાધુને ઉપવાસ થતા. એક વાર દિવસ પાંચ છ રે કાંઈ અન્ન જોડીમાં મળ્યું રે. એક વાર તો પાંચ છ દિવસ સુધી કાંઈ મળ્યું. ગામના લોકોએ કાંઈ એવા શ્રદ્ધાળુ નહીં રોજ જાય રોજ આપે. પછી સાધુને બહુ ભૂખ લાગી. એમાં એક 16 વર્ષના તેલંગ દેશના બ્રાહ્મણને મહારાજે સાધુ કરેલા અમદાવાદમાં, એ અમદાવાદના હતા. એનું નામ ગોપાળાનંદ સ્વામી પાડેલું, એ નાના ગોપાળાનંદ. અને એના જેવા બે પાંચ સાધુ બહુ ભૂખ્યા થયા, ઉંમર નાની ને ખાવા કાંઈ મળે નહીં. પછી સ્વરૂપાનંદ સ્વામીને કે સ્વામી અમને બહુ ભૂખ લાગી. સ્વરૂપાનંદ સ્વામી કે પણ સંતો એનું કરશું હું. ત્યારે કહે છે કે આ તળાવમાં ગામના લોકો બધું ધોવા આવે શાકભાજી, પછી શાકભાજી ધોઈને વ્યા જાય એમાં પાકા મૂળાના પાંદડા પીડ્યા હોય, કંઈક ભાજીના પાંદડા પીડ્યા હોય, તો સ્વામી જો તમે આજ્ઞા કરો તો અમે ખાઈ. ત્યારે સ્વરૂપાનંદ સ્વામી કે વાંધો નહીં ખાઓ. સમજાણું કે અમુક સાધુ એ તો ખાધા, પછી અમુક સાધુ કે સ્વામી તમે ખાઓ તો અમે ખાઈ. ત્યારે સ્વરૂપાનંદ સ્વામી કહે, અમે ન ખાઈ. કેમ? તો કે મહારાજની આજ્ઞા નથી. ત્યારે નાના સાધુ કે તો અમે ન ખાઈ, તમારે કલ્યાણનો ખપ છે ને શું અમારે નથી? તમારે ભગવાનને રાજી કરવા છે ને અમારે શું રાજી નથી કરવા? મૂવો દેહ પડી જાય કે છે. આવી વાત બની. ત્યારે સ્વરૂપાનંદ સ્વામી કહે છે કે સંતો ધીરજ રાખો, અને જો તમને બહુ ભૂખ લાગી હોય તો આ તળાવનું પાણી હુકાઈ ગયું હોય, એની પોપડી માથે બાંધી ગઈ હોય ને છાર, ઈ ખાવ કે છે. પછી સાધુ ઈ છાંટે માટી, તે અમુક પોપડી ખાધી અને અમુક તો કે તમે ખાવ તો. સ્વામી કે ભાઈ અમે તો નહીં ખાઈ. તે અમુક સાધુએ તો ન ખાધી. આવી રીતે ભગવાન સ્વામિનારાયણ પોતાના સાધુને કશે છે. હવે આવા સાધુના દુઃખ જોયા એટલે સ્વરૂપાનંદ સ્વામીને એમ થયું કે આ તો બહુ થયું. સાધુ પેલી તળાવની ખારી માટી છાંટે એટલે સ્વરૂપાનંદ સ્વામીએ મહારાજને એક કાગળ લખ્યો કે મહારાજ અહીંયા અન્ન મળતું નથી, ઘણા નાના સાધુ બહુ દુઃખી થઈ ગયા છે ને આવું બધું છે. મહારાજને એ કાગળ ગયો એટલે ભગવાન સ્વામિનારાયણે વળતો કાગળ એને લખ્યો. મહારાજ કે એક કુગ્રામ હતું, એમાં એક સંત રહેતા હતા. ત્યાં એક મુમુક્ષુ ફરતો ફરતો આવ્યો, એને કાળની મૂર્તિ દેખાતી હતી. પરંતુ આ ગામમાં આવ્યો એટલે એને કાળનું સ્વરૂપ દેખાતું બંધ થઈ ગયું. એટલે એના મનમાં એમ થયું કે અહીંયા કોઈક મોટા સત્પુરુષ રહે છે. ગામના પૂછ્યું કે અહીં કોઈ સારા સાધુ રહે છે કે કેમ? તો કે મને અંતરમાં ટાઢું થયું ને શાંતિ થઈ માટે કોઈક સારા સાધુ છે. ગામના લોકોએ બતાવ્યું કે હા એક સાધુ ભજન કરે છે. ત્યાં આવ્યો, પગમાં પડ્યો, હાથ જોડ્યા અને કહ્યું કે મારે મોક્ષનો ખપ છે ને તમારા ભેળા રહેવું છે. ત્યારે પહેલા સાધુ કે જો ભાઈ મારા ભેગું રહેવું હોય તો રે, પણ આ મને કાંઈ પૂરું તારું ખાવાનું થાય એવું મળતું નથી, તો તમે શું કરો છો? કારણ કે મને ત્યાં એક વાણીઓ છે, એ શેર ચોખા આપે છે, હું બાફી ખાઉં છું ને ભજન કરું છું ને આ ગામમાં બીજો કોઈ અન્ન દેવો છે નહીં. ત્યારે પેલો કે સ્વામી મને તમે રાખો, હું છે ને એ તમે ચોખા રાંધી લો ને પછી ઓલું હાંડલું ધોઈને પીને રહીશ કે છું. સાધુ કે રે થોડાજી થયા ત્યાં બીજો મુમુક્ષુ આવ્યો કે મને રાખો. તો ભાઈ અહીં કઈ ખાવાનું મળતું નથી તો તમે બે શું કરો? તો કે ગુરુ ચોખા ખાય છે, હું આંડલું ધોઈને બી પાણી પીને રોડવું છું. તો કે હું છે ને ઓહામણ પીને રહીશ, ચોખાનું ઓહામણ કાઢી નાખો ને તમે મને દઈ દેજો ધોળું, પણ મને કલ્યાણનો ખપ છે મને રાખો કે એમ રહ્યો. ત્યાં ત્રીજો આવ્યો, એ કહે છે કે મારે રહેવું. તો પણ અહીં ખાવાની વ્યવસ્થા નથી, તમે કેમ કરો? તો કે જો હું ચોખા ખાઉં છું આ આંડલું ધોઈને અને આ હોમેન પીને. તો કે હું ગુરુ તમારું ચલું પીને રહીશ. આવો ભગવાન સ્વામિનારાયણે કાગળ લખ્યો, માલિકો લખ્યું કે તમને તો નવટાક પાછેર મળે, આને તો અન્નનો દાણો નહોતો મળતો, હામણને ચલું પીને રહ્યા. એમ જો કલ્યાણનો ખપ હોય તો રહ્યો. આ કાગળ આવ્યો ને પછી સાધુને જે ખુમારી સડી, એ કે દેહ પડવો હોય તો પડી જાય, બાકી હવે છે ને પાછું પડવું નથી. જબરી ત્યાગ વૈરાગ્યની ખુમારી ભગવાન સ્વામિનારાયણને વચને ચડ્યો.
એજી ત્યાગ વૈરાગની ખુમારીમાં ભજન કરે દિન રાત, કેફ ચડ્યો પ્રભુ પ્રગટ નો રે રે, કેફ ચડ્યો પ્રભુ પ્રગટ નો, અમને મળ્યા હરે સાક્ષાત,
અમને ભગવાન સાક્ષાત મળ્યા છે, પ્રગટ પ્રભુનો કેપ ચડી ગયો. કે જે થાવી હોય થાય. આવી રીતે એ સાધુઓ જામનગરમાં ભજન કરે છે, તળાવની પાળે બેઠા છે. તે સમયે ગામમાંથી વાણિયા લોકો આવ્યા, એમાં આગેવાન હતા, એક તો કંઈક રાજાનો દીવાન હતો. આ બધા સાધુને જોયા, થોડી વાર્તાલાપ થયો છે, પછી સવાલ કર્યો કે તમારામાં કોઈ કૃષ્ણ જૈસા હે? ત્યારે એ વાત સાંભળીને સ્વરૂપાનંદ સ્વામી બોલ્યા કે દેખ, એ સબ કૃષ્ણ જૈસા હે. એવું જ્યાં સ્વામીએ કહ્યું કે તરત જ તે સમયે વાણિયાઓ 250 સંતોને કૃષ્ણ રૂપે દેખતા આવા, અવતારો રૂપે. આ ટૂંકમાં અદ્ભુતાનંદ સ્વામી લખ્યું છે. અદ્ભુતાનંદ સ્વામી આમાં હતા, પણ અદ્ભુતાનંદ સ્વામીનું અહીંયા એટલું જ કહેવું છે કે આવો ચમત્કાર જેના સાધુમાં હતો ત્યારે એમના નિયંતા જે સહજાનંદ સ્વામી, તેમને વિશે અનંત પ્રકારના ઐશ્વર્ય હોય એમાં શું કહેવું, એ તો હોય જ. એક સંત બોલે કે દેખ, એ સબ કૃષ્ણ જૈસા હે, ત્યાં તો બધાને એવા દર્શન થયા 250 સાધુના. સંતના વચનમાં આવો પ્રતાપ તો એના સ્વામી સહજાનંદમાં કેવો હોય, એમ વાત કરી. હવે અખંડાનંદ સ્વામીએ હરિચરિત્ર ગ્રંથ લખ્યો છે, એમાં આ વાત થોડીક વિસ્તાર વાળી લખી છે, સાંભળવા જેવી છે. એમ કહેવાય છે કે જામ સાહેબના દીવાન હરિદાસ સાહુકારો સાથે, જે પેલા વાણી આવ્યા ને, સંતોના દર્શને આવ્યા લખોટા તળાવે જામનગરમાં. સંતોના દુર્બળ શરીર જોઈ અને આ લોકોએ કહ્યું, કોઈ સારા સ્થાનમાં રહી ખોરાક લ્યો, શા માટે તાજ તડકો સહન કરીને દેહને દમો છો, હવે બાવાઓ, અને કાં તો અમે અન્ન આપીએ, સુખેથી જમો, ભિક્ષામાં તમને કોઈ આપતું નથી. આવું એ બોલ્યા વાણિયા. એનું એવું વચન સાંભળીને સ્વરૂપાનંદ સ્વામી કે દિવાનજી, અમે બધા અવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞાથી એમના સાધુ છીએ, અને અનેક જીવનું એમની આજ્ઞાથી કલ્યાણ કરવા માટે ભૂમિ ઉપર ફરીએ છીએ. સ્વામિનારાયણના સાધુ છીએ, જીવના કલ્યાણ માટે ફરીએ છીએ, અને સ્વામિનારાયણને રાજી કરવા તપ કરીએ છીએ, જીવના કલ્યાણ કરીએ છીએ. આવું સ્વામીનું વચન સાંભળીને ઓલા લોકોને કાંઈ સંતોનો મહિમા નહોતો, એટલે પેલો દિવાન કે, જીવનનું કલ્યાણ કરવું છે તમારા હાથમાં છે, હે તમને ખાવાય મળતું નથી, તમે જીવોનું શું કલ્યાણ કરશો? અને જો એ સાધુ સંતો, કળિયુગમાં કલ્યાણ થવું કઠણ છે. સ્વરૂપાનંદ સ્વામી કે કેમ, તો કલ્યાણ ક્યારે થાય? તો કે સતયુગ જેવો યુગ હોય, ભગવાન જેવા ધરતી ઉપર હોય તો કલ્યાણ થાય, બાકી તમારું કામ નથી કલ્યાણ થવું એવું. સમજ્યા? ભગવાનના અવતારો હોય પ્રગટ, ત્યારે જીવના કલ્યાણ થાય. ત્યારે સ્વરૂપાનંદ સ્વામી કહ્યું, દિવાનજી તમે પ્રેમથી આ સંતોના દર્શન કરો. આવું બોલ્યા. એમ તમે સમજો કે છે. આમ સ્વામીએ કહ્યું ત્યારે દિવાનજી તથા બીજા સર્વે શાવકારોને તે સંતો કેટલાક ભગવાનના અવતારો થયા તે રૂપે દેખાતા આવા, વગેરે અવતારો રૂપે દેખાવા, તો કેટલાક અક્ષરધામના મુક્ત રૂપે દેખાણા. એમાં કેટલાક દ્વિભુજ હતા, અક્ષરધામના મુક્ત હોય તે દ્વિભુજ હોય, તો કોઈ ચતુર્ભુજ હતા, તો એ અન્ય ધામોના મુક્ત, ગોલોકાદિ વૈકુંઠાદિ, કોઈ 16 ભુજ તો કોઈ 1000 હાથવાળા દેખાણા. એમના ચરણ કમળમાં શુભ રેખાઓ હતી, હાથમાં શંખ ચક્ર ગદા વગેરે દિવ્ય આયોધો એમણે ધારણ કર્યા હતા. આવા આવા કેટલાક દેખાણા. કમરે રેશમી પિતાંબર પહેરાતા, મસ્તકે મુંગટ, કાનમાં કુંડળ, કમરે કંદોરા, ભુજાઓ ઉપર બાજુબંધ તથા ચરણોમાં ઝાંઝર શોભતા હતા. કરોડો સૂર્ય ચંદ્ર અને અગ્નિના તેજને ઝાંખા કરે તેવા તેજસ્વી હતા. અનંત સિદ્ધિઓ, ઐશ્વર્યો, પદાર્થો અને શક્તિઓ એમની સેવામાં હાજર હતા. આ રીતે દિવાન હરિદાસ તથા સાથેના લોકોએ એક મુહૂર્ત સુધી જોયું. આ બધા સાધુને અવતારો મુક્ત સ્વરૂપે જોયા. શું અદ્ભુત આશ્ચર્ય થયું એમને. પડ્યા સંતના પગમાં વાણિયાઓ અને સ્તુતિ કરી અપાર જીવના કલ્યાણ કરવા સંત તમે લીધા અવતાર. મુનિવર્યો ક્ષમા કરજો, આપ છો અતિ મહાન, અપરાધ અમારો માફ કરે આપો અમને રૂડું જ્ઞાન. આમ બધા વાણિયાઓ આવો ચમત્કાર જોઈ સંતના પગમાં પડ્યા, માફ કરો, તમે તો મહાન છો, અમે તો આ જેમ તેમ બોલીને તમારો અપરાધ કર્યો, કે છે અમે તમારે શરણે આવ્યા છીએ, આ સંસારથી અમારું રક્ષણ કરો, તમે તો મહાન સંત છો, અરે તમે ત્યાગ વૈરાગ્યની મૂર્તિ છો, તમારામાં સાક્ષાત પરમાત્મા રહ્યા છે, તમે તો કોઈ મોટા અવતારો, કોઈ મુક્તો છો. પછી સંતો એ બધા વાણિયાને બેહાડ્યા, સ્વામિનારાયણ ભગવાનનું સ્વરૂપ સમજાવ્યું, વર્તમાન ધરાવ્યા અને શ્રીહરિને આશ્રિત કર્યા. પછી એ બધા ગામમાં ગયા. ગામમાં પછી વાતો તો કરે જ. દિવાનજીએ જઈને જામ સાહેબની વાતો કરી. જામ સાહેબને એમ થયું, એમ એવા વળી સાધુ છે, આવી રીતે વાતો થાય છે. જામ સાહેબને સાધુને જોવાનું તો મન થયું. સાધુઓ પણ આ બાજુ બે ચાર પાંચ દિવસથી ભૂખ્યા, તળાવની પોપડી ખાઈને ખારા છાંટીને રહેશે પાણી પીને. એક દિવસ આવી રીતે તળાવે કંઈક વધ્યા ઘેટા મૂળાને દાંડલા ખાઈને કોક નાના સાધુ પોપડી ખાઈને પાંચ છ દીના ભૂખ્યા ને નદીને કાંઠે આવીને બેઠેલા ગામને પાદે. ત્યાં એક હનુમાનજીની ડેરી હતી, ત્યાં જામ સાહેબ ઘોડાગાડીમાં બેસી હારે પોતાના કેટલાક સૈનિકો સેવકોની સાથે દર્શને આવ્યા. એ દર્શન કરીને ઘોડાગાડી પાછી વળી અને જામ જોયું ત્યાં સાધુ બેઠેલા 250 જેટલા. જામ સાહેબે દર્શન કર્યા સંતોના, અંતરમાં શાંતિ થઈ ગઈ. સાથે એનો જાસૂજ હતો માણસ, એને કહ્યું કે જા આ સાધુને પૂછ કે જમવાનું શું કરો છો આટલી બધી મૂર્તિઓ. એટલે દરબારનો માણસ સાધુ પાસે આવ્યો, બાપુ તમે આગે ઘોડા ગાડીમાં બેઠા છો. ઓલાઈ આવીને કીધો, હા બાવાઓ બાપુ પૂછેશ ખાવાનું શું કરો. સ્વરૂપાનંદ સ્વામી કે અમે ગામમાં જોળી માગીએ છીએ અને જોળીમાં અન્ન જે કાંઈ આવે એ જમીએ છીએ. ઠીક, ગયો બાપુ પાસે, બાપુ બધા ભિક્ષા માગે. અરે ગાંડા, આટલા બધા સાધુને જોળીમાં અન્ન ન મળે ભિક્ષામાં, જા કે દરબાર કેવડાવે છે કે અમારી રસોઈ. એટલે ઓલો પહીતો પાછો આવ્યો, સાંભળો કાલ બાપુની રસોઈ લાડવા ટટકાવો કેશ. સ્વરૂપાનંદ સ્વામી કે અમે રસોઈ નથી લેતા. એમ ભૂખે મરવું લાગે છે, લ્યો લ્યો બાપુની રસોઈ તો લેવી પડે. હે બાપુની રસોઈ તો લેવી જ પડે કેશ બાપુ કેશ. સ્વરૂપાનંદ સ્વામી કે અલ્યા અમારા ભગવાનની આજ્ઞા છે ભિક્ષા માગીને ખાવું, અને જો તમે આવી રીતે ભી મારીશો તમારું ગામ પીડ્યું રહ્યું કેશ, અમે બીજે ગામ આવેલા જાઉં. આ લે કે આ તો બધા વટવાળા છે. જાસુદ પાછો ગયો, જઈને બાપુને વાત કરી, રસોઈની તો ના કેશ. એમ હા તો કે સાંભળ સાંભળ બીજું કાંઈ તો કેશ વૈયા જાઉં. તો કે જો ભાઈ આપણે સાધુને દુખવવા નથી, તો સંતોને પગે લાગીને એટલું કે અમે બીજું કાંઈ જાણતા નથી, અમારું અનાજ તમારા મુખમાં આવે એવો અમને ઉપાય બતાવો. એમ પૂછા. એટલે ઓલો આવીને કે સ્વામીજી બાપુ કહે છે કે અમને કઈ ખબર ન પડે પણ અમારું અન્ન તમારા કામમાં લાગે એવો ઉપાય બતાવો એમ બાપુ કહે છે. રસોઈ ન લેતા હોતા ત્યારે કહ્યું કે અમે ભિક્ષા માંગવા આવીએ એ વખતે તમારે જોળીમાં જે દેવું હોય દઈ દેજો. આ ઉપાય બહુ સારો કે ચાલો એમ કરીને જામ બાપુ તો ત્યાંથી ગયા. સાધુ સંતના દર્શનથી ચિત્તમાં શાંતિ થઈ ગયેલી, પોતાના વાણિયા હરિદાસ દીવાને મહિમા કહેલો એટલે દરબારે નવી બાજરી દળાવી અને મોદીખાનામાં ઢગલા કરાવ્યા, ગોળના ભેલા, ઘી ભેગું કર્યું અને આવું બધું રખાયું અને દરવાજે માણસો ઊભા રાખ્યા અને સાધુ જોળી માગવા આવે એટલે એને મોદીખાને લઈ જઈને લોટની ગોળની ગાહડિયું બંધાવી કે જાઓ લઈ જાઓ કેસ. એટલે સંતો આ બધી ગાહડિયું લઈ અને આવ્યા ઉતારે. સ્વરૂપાનંદ સ્વામીએ જોયું એટલે આ બધું ક્યાંથી લાવ્યા કે છે આવી રીતે થયું છે, અમે કાંઈ બીજી રીતે કાંઈ લાવ્યા નથી. પણ દરબારે પોતે મોદીખાનેથી દરવાજે માણસો ઊભા રાખીને અપાયું છે. ત્યારે સ્વરૂપાનંદ સ્વામી કહે છે ઠીક છે. તો પછી મહાપુરુષો કુલેર કરીને ઠાકોરને નૈવેદ્ય ધરીને જમો કેસ. પછી છે તે લોટમાં ભાંગીને ગોળ નાખ્યો, ઘી નાખ્યું, કુલેર કરી અને ભગવાનને નૈવેદ્ય ધરી અને સાજુ બધા કુલેર જીમ્યા. 500 દિવસના ભૂખ્યા, પછી પાણી પીધું અને પછી બેઠા બેઠા એ ભજન કરે છે, કથા વાર્તા કરે છે, ધ્યાન ધરે છે, દેહથી પર બધા વર્તે છે. દેહ પડવો હોય તો રે ને રહેવો હોય તો રે ને જવો હોય જાય, જેમ થવું એમ થાય. આવી ખુમારી પ્રગટ પુરુષોત્તમની એણે ધારણ કરી છે. હવે સાધુ જાય જોળી માગવા એટલે ઓલે દરબારોના માણસો મોદીખાને લઈ જાય, ત્યાંથી લોટ ગોળ ને ઘી ને આવું બધું આપે. આવી રીતે બરોબર 6 દિવસ થયા. સ્વરૂપાનંદ સ્વામી કે મહાપુરુષો તો શું ગામ ચેત્યું માટે હવે ઉઠો, આપણે અહીં રહેવું નથી. કેમ? તો કે મહારાજની આજ્ઞા નથી. જ્યાં સન્માન થાય ત્યાંથી હાલતું થવું એમ કરી અને સાધુ નીકળ્યા હોય ત્યાંથી ગામ છોડ્યું. એ હાલતા હાલતા વચમાં નિત્યાનંદ સ્વામીને બહુ ભૂખ લાગી, બહુ ભૂખ લાગી. પછી રહેવાય એવું નહીં. પછી ખેતરમાં ગુવાર હતો એ શીંગો જતી નહીં, પછી ગુવારના પાંદડા ખાધા. એમ કરતા સાધુ ફરતા જેતલપુર આવ્યા છે. આવ્યા ફરતા સંત જેતલપુર રે રે, પ્રભુ પ્રત્યે હયે પ્રેમનું પૂર રે. એ જે આવ્યા ફરતા સંત જેતલપુર રે, પ્રભુ પ્રત્યે હયે પ્રેમ પૂર રે. ત્યારે ઢોલિયેથી ઉઠ્યા નાથ રે, સાધુને આવતા જોયા મારા ઢોલિયેથી ઊભા થઈને હામાં દોડ્યા. દોડ્યા સામે ને લીધી છે બાથ રે. સ્વરૂપાનંદ સ્વામીને બાથમાં લીધા, અતિ રાજી થયો મારો નાથ રે, ઘણી વાર છોડી નહીં બાથ રે. પકડી રાખ્યા સ્વામીને એમ સ્વરૂપાનંદની ઉપર રે, રાજી થયા છે ધર્મ કુંવર રે, રાજી થયા છે ધર્મ કુંવર રે. આમ સ્વરૂપાનંદ સ્વામીની ઉપર મહારાજ રાજી થઈ ગયો. એક એક સાધુને બાથમાં લઈને ભેટ્યા. ભગવાને સાધુના શરીર ઉપર હાથ ફેરવ્યો, સંતોના શરીર હાડ પિંજર જેવા થઈ ગયા. મહારાજે સૌ સંતો ઉપર રાજી પાની અમી દ્રષ્ટિ કરી, પ્રેમ અને પ્રસન્નતાનું પાન કરાવ્યું અને સંતોને આનંદથી છલકાવી નાખ્યા. દુઃખ ભૂખ તો ક્યાંય ઉડી ગયા વરાળ થઈને. સ્વરૂપાનંદ સ્વામીએ વિચરણની તથા સંતોના ત્યાગ વૈરાગ્યની ભગવાન સ્વામિનારાયણને વિગતે વર્ણવીને વાત કરી હો, પછી બેહીન સભામાં મહારાજ આ હું છું, મહારાજ પૂછતા જાય કેમ કરતા, હું છું પછી હું છું એમ મહારાજ વાતો સાંભળતા જાય ને સ્વામી ઉપર ને સંતો ઉપર બહુ રાજી થતા જાય. અને વાત એ સાચી છે, ભગવાનની મોટાની આજ્ઞા પાળીએ, આજ્ઞામાં રહીએ, મનનું ધૈર્ય ન કરીએ, ત્યાગ તપ વૈરાગ ધર્મ નિયમ રાખીએ, દેહના સુખ દુઃખને ન ગણીએ અને ખરેખરો ભગવાનના આનંદનો ખપ રાખીએ તો રાજીપો મળે, જરૂર મળે. એ જીવાતો સાંભળી બોલ્યા પ્રગટ શ્રી મહારાજ, તમારા ત્યાગ વૈરાગ્યની શું કહું વાત હું આજ, હજી તમારા ત્યાગ વૈરાગ્યની શું કહું વાત હું આજ, હજી ભલ ભલાના માથા નમ્યાન મોટા મોટા ની ગયલા જ, એવા તપ ત્યાગ રાખ્યા તમે અમને રાજી કર્યા બહુ. આ મહારાજ કે છે, હે સંતો તમારા ત્યાગ વૈરાગ્યની મારે વાતો શું કરવી, ભલ ભલાના માથા નમી ગયા તમારી આગળ, મોટા મોટાની લાજ ગઈ. આમ ભગવાન સ્વામિનારાયણના પરમહંસોએ ત્યાગ વૈરાગ્યની તો હૈદ વાળી દીધી બાપા, હૈદ હો. આ બધી વાતો સાંભળીને સભામાં જે બેઠા હતા ને જેતલપુરમાં હરિભક્તો દિગ્મૂઢ થઈ ગયા, દુનિયા આખી વિચારે ચડી ગઈ કે આવું તો થાય નહીં. હરિભક્તોના મનમાં એમ થયું કે ઓહો, આપણા સાધુએ ત્યાગ વૈરાગ્યની તો હૈદ વાળી દીધી હો. અરે એમની સાધુતાથી, ત્યાગ વૈરાગ્યથી જાણે કે ભૂમંડળને પાથરી દીધું એવો ત્યાં ભાવ જાગૃત થયો. આવી અદ્ભુત વાત સ્વરૂપાનંદ સ્વામીના જીવનની છે. કેમ જે એ સંત આત્મનિષ્ઠ હતા, દેહ દ્રષ્ટિ નહોતી, દેહથી પર વર્તતા હતા, ભગવાન સ્વામિનારાયણને અખંડ સંભાળતા હતા, એટલે એનાથી આવા ત્યાગ વૈરાગ થાય, એનાથી આત્મા ભગવાનમાં જોડાય અને મનને કંટ્રોલ રાખી શકાય. પણ પિંડને જ પોતાનું સ્વરૂપ માનતા હોય, દેહને દુઃખે દુઃખ ને દેહને સુખે સુખ માનીને બેહી ગયા હોય, દેહાકાર દેહાભિમાની, એનાથી તો કાંઈ ત્યાગ વૈરાગ પડે નહીં. સમજાણું? આ તો અદ્ભુત વાત છે. કેવા હતા સ્વરૂપાનંદ સ્વામી એમની એક વાત સાંભળવા જેવી છે. એકવાર સ્વામીને મહારાજે નિમાડ દેશમાં સત્સંગ કરવા મોકલેલા, મધ્યપ્રદેશમાં. સ્વામિનારાયણ ભગવાનનું તો કામ એવું, ધલ લઈને આજ્ઞા કરે, જાઓ તમે આ દેશમાં, જાઓ તમે આ દેશમાં, અને સાધુ તરત જોળી ખભે નાખીને મહારાજની મૂર્તિ ધારીને ગમે એ દેશમાં ગમે ત્યાં મોકલે નહીં, પાણામ પથરામ એ ગમીનાથી ભિક્ષા માગીને ગમે એ મુમુક્ષુ ગોતીને એને સત્સંગ કરાવીને સાધુ કરે ને સ્વામિનારાયણની ઉપાસના ભક્તિને ધર્મને મંદિર સ્થાપે. આવા અડીખમ સાધુ બધા અક્ષરધામના મુક્ત. પછી બધાને પાછા સમય ઉત્સવ કાંઈક હોય ત્યારે મહારાજ પાછા તેડાવે, પાછા બધા મંડળો આવે ને મહારાજ સામે જાય ઘોડે ચડીને દંડવટ કરે ને બાથમાં લે ને આનંદ ઉત્સવ, પછી મહારાજ પાસે જમાડે ને માથે દૂધપાક રેડે ને રાસ રમે ને રંગે રમે લીલા લહેર કરાવે. પણ સમય ઉત્સવળી પૂરા થાય એટલે કે ઉપડો જાઓ ગામડે ગામડે. આવું હતું મહારાજ વખતે. સંતો બધા ગયેલા, તે બધા ભેગા પાછા થયા, સ્વામી નિમાડ દેશથી આવ્યા. એ વખતે મહારાજ નાગડકામાં હતા એટલે સાધુ બધા અહીંયા આવ્યા. ભગવાન સ્વામિનારાયણ સુરાખાચરના દરબારમાં લીંબતરુ નીચે સભા કરી મહારાજ બેઠા છે, અને લીંબડાની છાયામાં થોડા હરિભક્તો અને સંતો બેઠા છે. એવામાં નિમાડ દેશથી ગામડા ફરીને સ્વરૂપાનંદ સ્વામી આવ્યા અને ભગવાન સ્વામિનારાયણને દંડવટ કર્યા. બીજા સાથેના સાધુએ કર્યા, ત્યાં તો મહારાજ ઢોલિયેથી ઊભા થઈ ગયા. જૈન સ્વામીને બાછમાં લીધા, આવો આવો. બીજા સંતોને ભેટ્યા, બે મીઠે વેણે બોલાવીને મહારાજે સાધુને પાસે બેહાડ્યા. આમ હેતથી મહારાજ હામું જોયા કરે. અને મહારાજ કે, સ્વામી કેમ છો? હારું છું મહારાજ. ક્યાં ક્યાં ફેર્યા? બધે ફેર્યા નિમાડ દેશમાં. કેવા ક્યાં માણસો છે? તો કે માણસો ત્યાં કોઈ છે નહીં કેશ. હે આ કેશે માણસો તો કે અહીં લીમડી હેઠે છે. તો સ્વામી એની ભાષામાં બોલ્યા, મનુષ્ય તો લીમડી કે નીચે દેખા હે ઓર દૂજી જગે મનુષ્ય નહીં હે કેશ. ત્યારે ભગવાન સ્વામિનારાયણ કહે, દેશ ફરીને આવ્યા અને મનુષ્ય દીઠા જ નહીં. ત્યારે સાધુએ કહ્યું, એ મહારાજ મનુષ્ય ભાડ્યા નહીં. ત્યારે કલ્યાણ કોના કર્યા છે સ્વામીએ? આવો સવાલ કર્યો. ત્યારે ભગવાન સ્વામિનારાયણ બોલ્યા, સંતો બીજા સાધુઓ ગામડા ફરવા જાય, ઉપદેશ આપે, માણાને સમજાવે અને નિયમ ધરાવે ને બોલ્યા નિયમ પાળે, ધ્યાન ભજન કરે, ત્યારે એનું કલ્યાણ થાય. અને અને સ્વરૂપાનંદ સ્વામીને તો એવું કાંઈ કરવાની જરૂર ન પડે. કે કેમ? તો કે સ્વરૂપાનંદ સ્વામીના તો દર્શને કલ્યાણ થાય. આવું સ્વામિનારાયણ ભગવાન સ્વરૂપાનંદ સ્વામીનું માધ્યમ નાગરકામાં લીમડા હેઠે બોલ્યા હતા. આ સ્વરૂપાનંદ સ્વામીની વિશેષતા છે. આટલું બધું સ્વામિનારાયણ ભગવાને સ્વરૂપાનંદ સ્વામીનું માધ્યમ શું કામ કહ્યું એ હમણાં હું કહું છું, બીજા ગ્રંથમાંથી ખેંચીને. વાલા ભક્તો, બીજી વિશેષતા એ બતાવી દઈએ કે સ્વરૂપાનંદ સ્વામીને ક્યાંય માણા ન દેખાણા એટલે હું એમ, એના બે અર્થ થાય. સાંભળવા જેવી વાત છે. સ્વરૂપાનંદ સ્વામી એકદમ પરદૃષ્ટિએ વર્તતા હોય તો એક અર્થ એવો થાય કે મહારાજની મૂર્તિ સિવાય એને કાંઈ દેખાણું જ નથી. સમજાણો? હા, મહારાજ સિવાય કાંઈ દેખાણું નથી. એને મન મહારાજ જ એક માણસ છે, બાકી તો કાંઈ દેખ્યામાં આવ્યું જ નથી. કે માણસ તો લીમડી કે નીચે તમે છો એ જ, બીજું કાંઈ છે જ નહીં. કારણ કે એમની વૃત્તિમાં મૂર્તિ સિવાય કાંઈ હતું નહીં, તે બીજું કાંઈ ભાડ્યું ક્યાંથી હોય? એ કરતો જો સ્થિતિનો લ્યો તો સારું, એવો ન લેવો હોય તો બીજો અર્થ એ થાય કે મહારાજ તમને જે ભજતા હોય ને તમારા સંતોમાં હેતુ હોય ને જે સત્સંગી થયા હોય એને માણસ કહેવાય. ન્યાય ક્યાં કોઈ માણસ હતો કે બાકીના જેને સત્સંગ નથી એવા તમામ માણસો તો પશુ કહેવાય. પ્રગટ ઉપાસી ભક્તોને સ્વામી મનુષ્ય સમજતા હતા એમ અર્થ નીકળે. અને જેને હરિનો આશરો હોય તેવા ભક્તના ભાગ્યનો પાર નથી સ્વામી એમ સમજતા હતા. અને બીજા તો બધા ઢોર છે. કેમ? જે ધરતી ઉપર આવા પુરુષોત્તમ નારાયણ પોતાના મુક્ત મંડળ સાથે પધાર્યા ને એને જે ઓળખતા નથી, ભજતા નથી, નમતા નથી, અને માણા હું કહેવા, એ બધા ઢોર છે. અને અહીં જે સત્સંગીઓ બેઠા છે એટલા જ માણસ છે લીમડી કે નીચે, બાકી ક્યાં ન્યા માણા હતા? એક અર્થ આવો થાય. વાલા ભક્તો, ભગવાન સ્વામિનારાયણ એવું બોલ્યા, સ્વરૂપાનંદ સ્વામીના જેહ કરે દર્શન નિસંદેહ, કોટી જીવોનું થાય કલ્યાણ એવા સમર્થ છે તે પ્રમાણ. એનું કારણ સુણો વિખ્યાત. ભગવાન કહે છે સ્વરૂપાનંદ સ્વામી આવા સમર્થ છે એનું કારણ સાંભળો. સાચી એવા સમર્થ છે, અમે કહીએ છીએ સાચી વાત કે સાંભળી લો. હવે સરસ વાત છે.
અખંડ અમારી મૂર્તિ જે હ, અખંડ અમારી મૂર્તિ જે હ, ધારણ કરી રહ્યા છે તે હ, ધારણ કરી રહ્યા છે તે હ, અખંડ અમારી
છીએ મન, અમે પણ છીએ છીએ
અમે પણ ઈચ્છીએ છીએ મન અમારી મૂર્તિ વિના કાય નથી દેખતા બીજું તે ક્યાંય
ભગવાન સ્વામિનારાયણ કહે છે કે અમારી મૂર્તિ સિવાય સ્વામી કાંઈ દેખતા નથી. આ એની મોટાઈ છે. ભગવાન શ્રી હરિની મૂર્તિ જે સાધુ આત્મામાં અખંડ રાખે તો ભગવાન સ્વામિનારાયણના પ્રતાપે એનામાં સ્વરૂપાનંદ સ્વામી જેવી સામર્થ્યને ઐશ્વર્ય આવે. બધાય ઐશ્વર્યનું સામર્થ્યનું કારણ ભગવાનની મૂર્તિનું ધ્યાન છે. હવે આપણને એ ધ્યાન કરવું તો ગમતું જ નથી. ભગવાન કહે છે કે અમારી મૂર્તિ એ અખંડ રાખે છે, આ એનો પ્રતાપ છે. એટલે એના દર્શને કલ્યાણ થાય. કેમ જે એના દર્શને ભગવાનના દર્શનનું ફળ થાય છે. અને એ વાતની સાક્ષી તો સારંગપુરનું 10મું વચનામૃત પૂરે છે કે જે સાધુ પોતાના આત્માને ભગવાનનું શરીર માને અને પરમાત્માને શરીરી માનીને અખંડ ભગવાનને રાખે તો એના દર્શન તો ભગવાનના દર્શન જેવા જ છે. આવી અદ્ભુત વાત છે. એ વખતે નાગરકામાં સભા બેઠી છે અને સ્વરૂપાનંદ સ્વામીએ વળી મહારાજને પ્રશ્ન કર્યો કે હે મહારાજ, સત્સંગી કા આજ કલ્યાણ કેસા હોતા હૈ? આવું પૂછ્યું, સત્સંગી કા કલ્યાણ કેસા આજ હોતા હૈ? ત્યારે મહારાજ કહે છે, જૈસા કલ્યાણ બડે બડે કા હોતા હૈ તૈસા કલ્યાણ સત્સંગી કા હોતા હૈ. આવું ભગવાન ત્યાં બોલેલા, જૈસા કલ્યાણ બડે બડે કા હોતા હૈ એસા કલ્યાણ સત્સંગી કા હોતા હૈ. ત્યારે સ્વરૂપાનંદ સ્વામી કહે, હે ગુરુ સાહેબ, તબ તો બહોત બડા કલ્યાણ હોતા હૈ. ખુશ થઈએ. ત્યારે બીજા કોઈ સંતે મહારાજને પૂછ્યું, હે મહારાજ, આજ આવું મોટું કલ્યાણ થાય છે એનું શું કારણ છે? સાચી આવડું મોટું કલ્યાણ થાય. ત્યારે શ્રીજી મહારાજ સંત પ્રત્યે બોલ્યા નાગડકામાં લીમડા હેઠે કે જ્યારે જું વ્યાય ત્યારે લીખ આવે ને આથણી વ્યાય ત્યારે ભેંસ જેવડું બચ્ચું આવે. તેમ પૂર્વે થઈ ગયા અને આગળ બીજા થાશે તે સર્વનું કારણ અને સર્વ થકી પર જે શ્રી પુરુષોત્તમ નારાયણ તે અમે છીએ. તે માટે એવું કલ્યાણ કરીએ છીએ. તે જો એમાં ખોટું કહેતા હોઈએ તો અમને આ સર્વે પરમહંસના સમ છે ને આ પ્રગટ પુરુષોત્તમના સ્વરૂપને સમજ્યામાં ખામી રહી જશે તો કલ્યાણમાં બહુ ફેર પડી જશે. પછી દેહ મૂક્યા કરે તે ખામી ભાંગશે નહીં. માટે જેમ વૈકુંઠ વાસીને રહેવાનું વૈકુંઠ ધામ છે ને જેમ ગોલોક વાસીને રહેવાનું ગોલોક ધામ છે એમ અમારે રહેવાનું અક્ષરધામ છે. તે અક્ષરાતીત પ્રગટ પુરુષોત્તમનો જેને નિશ્ચય થયો છે ને સર્વેના કારણ જે અક્ષર બ્રહ્મ તે રૂપ પોતાના આત્માને નથી માનતો તો તેને તો પ્રગટ પુરુષોત્તમનો યથાર્થ નિશ્ચય નથી. વળી પ્રગટ પુરુષોત્તમનો યથાર્થ નિશ્ચય છે કે નથી એનું ટેસ્ટિંગ કેમ લેવું? તો એના માટે એમ કહ્યું કે જે પોતાના આત્માને અક્ષર બ્રહ્મ નથી માનતો તો એને પ્રગટ પુરુષોત્તમનો નિશ્ચય નથી. આ એનું ટેસ્ટિંગ. અને જે પોતાના આત્માને અક્ષરધામ માને છે તો એને પ્રગટ પુરુષોત્તમનો નિશ્ચય કહેવાય. શું અદ્ભુત વાત છે.
એ જીવન રૂપ જે નથી માનતો બ્રહ્મ રૂપ જે નથી માનતો નિજ આત્માને સદાય તેને પ્રગટ પુરુષોત્તમ નો પૂરો નિશ્ચય ના કહેવાય, પૂરો નિશ્ચય ના કહેવાય.
આવું મહારાજ કહેતા. અને લોયાના 12 મામા પણ છે. વાંચજો. અને જેને મહિમાએ સહિત પ્રગટ પુરુષોત્તમનો યથાર્થ નિશ્ચય થયો છે તે તો મૂળ પુરુષથી પર અક્ષર રૂપ પોતાના આત્માને માનીને અક્ષર જેવા અનંત કોટી મુક્તે સેવા જે અક્ષરાતીત પ્રગટ પુરુષોત્તમ તેમની ઉપાસના ભક્તિ કર્યા કરે છે અને ભક્તિ કરતો થકો પોતાને પૂર્ણ કામ માને છે, કોઈ વાતે મુજાય નહીં, પૂર્ણ કામ માને. તે આ વાર્તા યથાર્થ એકાંતિક ભગવાનના ભક્તો હોય તેને પ્રસંગે કરીને સમજાય છે. એટલે આવી વાત કેમ સમજાય? તો કે યથાર્થ એકાંતિક ભક્ત હોય ને, એમાં વિશ્વાસ હોય, એનો સમાગમ હોય, એની યારે હેતપ્રીતના આત્મબુદ્ધિ હોય તો એની વાતે એની સેવાએ સમાગમે આ વાત બેહી જાય માથામાં અને પકડાઈ જાય ને અક્ષરધામ પોતાને મનાય અને પુરુષોત્તમ અખંડ પોતાને મળ્યા છે એવો કેપ રે. પણ એવાના સમાગમ ને સેવા વિના કોઈ વાતે મેળ પડે નહીં, સમજાણો. અને પોતાની બુદ્ધિ બળે કરીને તથા શાસ્ત્રે કરીને પણ પોતાની મેળે સમજાતી નથી આ વાત. એવા મોટાના સમાગમથી, સેવાથી, અમી દ્રષ્ટિ આશીર્વાદથી, કૃપાથી જ આ વાત સમજાય. આ વાત તો બહુ મોટી છે. જો આમ મનાઈ ગયો ને આવા ભગવાન પૂર્ણ પુરુષોત્તમ પ્રગટ નારાયણ શ્રી હરિનો એવો હજડંબમ નિશ્ચય થઈ ગયો તો એ અક્ષરધામ થઈ ગયો સમજી લેવાનું, બહુ મોટી પ્રાપ્તિ થાય. પણ બહુ દુર્લભ વાતો છે આ, જીવ બહુ નાનો અને વાત બહુ મોટી એટલે બંધ બેહે નહીં અને ઉતરતી નથી. અને એક વાત ધ્યાનમાં લ્યો કે જેને સ્વામિનારાયણ ભગવાન પૂર્ણ પુરુષોત્તમ સર્વોપરી શ્રીહરિ છે એવું મનાય છે અને જેને પોતાનું સ્વરૂપ અક્ષરધામ મનાય છે તો એના જેવો કોઈ ભાગ્યશાળી નહીં, એનું પૂરું થઈ ગયું. રોજ ઉઠીને આ માનવાનો પ્રયત્ન કરવો, સ્વીકારવાનો પ્રયત્ન કરવો, પોતાને અક્ષરધામ માનવાનો અને પુરુષોત્તમ નારાયણ શ્રીહરિને સર્વ અવતારના અવતારી પુરુષોત્તમ નારાયણ માનવાનો રોજ અભ્યાસ કરવો, એમાં અટકવું નહીં. એ સિદ્ધ થાય એટલે મુક્ત પદ મળી ગયું. આવી વાતો છે વાલા ભક્તો આ સ્વરૂપાનંદ સ્વામીના આખ્યાનની. સાંભળો, એક વાર ગઢડામાં જીવા ખાચરે અક્ષર ઓરડીમાં મહારાજને એવું કહ્યું કે હે મહારાજ, તમારા દર્શન કરવા મારાથી હંમેશા આવવાતું નથી. આ તો દરબાર કહેવાય ને. અક્ષર ઓરડી મહારાજને જીવા ખાચરે કીધું ગઢડામાં, તમારા દર્શન કરવા મારે હંમેશા નથી આવતું, માટે બે સાધુને અમારે ત્યાં રહેવાની આજ્ઞા કરો એટલે એમના દર્શન કરી લઈએ એટલે હાલ્યું જાય. આમ કરીને મૂળે એને સાધુ બે પોતાને ત્યાં રાખવા, સાધુ પ્રેમી હતા જીવા ખાચર. બાકી એવા જીવા ખાચરનો દરબાર ને દાદાનો દરબાર એવો તો ક્યાં આગો હતો, તો જીવા બાપુ રોજ મહારાજના દર્શન ન આવી શકે. પણ આ બધી કળા કહેવાય. એમ કરીને બે સાધુને આંગણે રાખી સેવા સમાગમ કરવાનો મૂળ લાભ લેવાની વાત લાગે છે. ભગવાન શ્રી હરિ કે બહુ સારું, મોકલી દઈ. મુક્તાનંદ સ્વામી જી, સ્વરૂપાનંદ સ્વામી જી મહારાજ, જાઓ તમે બે જીવા બાપુના દરબારમાં રહેજો. સંતો કે સારું મહારાજ. ઉપડ્યા જીવા ખાચરને ત્યાં ગયા, ઉતારો કાઢી આલ્યો, સીધું પાણી લાવી દે, બાપુ વાતો સાંભળવા બે, સેવા કરે અને સંતો એ ભગવાનનું ધ્યાન ભજન કરે અને બાપુ દર્શને આવે રોજ, નાહી ધોઈને પૂજા પાઠ કરીને સંતોને પગે લાગે અને પછી પોતાને કામે જાય. એમાં એક દિવસ બરોબર અડધી રાત ગઈ, સાધુ હુતા છે, એમાં સ્વરૂપાનંદ સ્વામીને સપનું એવું આવ્યું કે ભગવાન સ્વામિનારાયણ વિમાન સાથે કેટલાક પોતાના મુક્તોને લઈને ગામમાં એક લુવારના છોકરાને તેડવા આવ્યા. આવું દેખણ. પછી હવારે સાધુ સંતો જાગ્યા, પૂજા પાઠ કરીને પરવાર્યા, બાપુ પણ નાહી ધોઈને પૂજા પાઠ કરીને સંતોને દર્શને આવ્યા, પગે લાગી દંડવટ કરીને બેઠા. ભણે સ્વામી કંઈક વાત કરો, લ્યો કલ્યાણની. ત્યારે સ્વરૂપાનંદ સ્વામીએ જીવા ખાચરને પૂછ્યું કે દરબાર, આજ રાત્રિએ કોણે દેહ મૂક્યો? સ્વામી, એક લુવારનો છોકરો હતો, એકનો એક હતો, એની પાછળ 8 માણસ ગુજરાન કરતા ઈ ગુજરી ગયો રાતે કેસ. સ્વામી બહુ ખોટું થયું, 8 માણા એની વાહે નભતું લ્યો. સ્વરૂપાનંદ સ્વામી કે અહો એના બડા ભાઈ. જીવો ખાતર કે શું મહારાજ બડા ભાઈ. ત્યારે સ્વામી કે આજ રાત્રિએ મહારાજ રથ વિમાન હાથી ઘોડા પાલખી લઈને તે લુવારના છોકરાને તેડવા ગયા હતા. હે હા, અને મહારાજે લુવારના છોકરાને અક્ષરધામ આપ્યું તે મેં પ્રત્યક્ષ દીઠું. એટલે જીવો ખાતર ને મુક્તાનંદ સ્વામી બે સ્વરૂપાનંદ સ્વામીને સામું જોઈ રહ્યા. બે માંથી એક વાત ગળે ન ઉતરી. પણ બીજી રાત્રિએ બે હોતા ત્યારે જેવા સ્વરૂપાનંદ સ્વામીને આગલી રાત્રિએ મહારાજ લુવારના છોકરાને તેડવા આવ્યા હતા, એવા ને એવા મુક્તાનંદ સ્વામીને અને જીવા બાપુને સ્વપ્નામ દર્શન દીધા મહારાજ. હવારમાં જ ભાઈ મુક્તાનંદ સ્વામી સ્વરૂપાનંદ સ્વામીને પગે લાગ્યા, જીવા બાપુએ આવીને દંડવટ કર્યા, પગે લાગ્યા કે હે સ્વામી, તમે કાલ વાત કરી હતી તે અમારા માનવામાં નહોતી આવી, પણ આજ અમને એવા દર્શન થયા માટે નક્કી થઈ ગયું કે ભગવાન સ્વામિનારાયણ લુવારના છોકરાને અક્ષરધામમાં લઈ ગયા. કેવા મોટા સ્વામિનારાયણ, લો એને આપવું હોય તો કાંઈ ધામ આપતા વારસે, તરત આપી દેવો. વિશ્વાસ રાખીએ મહારાજનો, મહિમા સમજવો કઠણ છે અને વિશ્વાસ રાખવો એ કઠણ છે, બહુ અઘરું છે. અને સ્વરૂપાનંદ સ્વામી જેવા સંત વાત કરે કે આમ મને આમ થયું તેમ થયું, પણ મનાય નહીં. મુક્તાનંદ સ્વામી જેવા બાપુ ન મનાણું, કેમ જે હારે રહેતા હોય તે સામાન્ય બુદ્ધિ હોય, એવા મોટા મનાય નહીં. ખાતા હોય પીતા હોય આવતા હોય જાતા હોય, દેહ દેહમાં હોય એટલે બધું માયિક ભાવ દેહ ભાવ એમાંય રે. એટલે કે છે, મહિમા સમજવો કઠણ છે, પ્રગટ જ્યારે જનો હોય.
મહિમા સમજવો કઠણ છે, પ્રગટ જ્યારે જનો હોય.
સાથે રહેતા હોય છતાં મહિમા સમજે કોય.
પ્રગટ હરિ કે સંતનો ઓળખી રાખે જે મહિમાય.
પ્રગટ હરિ કે સંતનો ઓળખી રાખે જે મહિમાય.
એ જ આ બ્રહ્માંડમાં મોટો બડ ભાગી કહેવાય.
મોક્ષનો મુદ્દો પ્રગટ ભગવાન કા પ્રગટ સંતનો મહિમા જેને સમજાય છે એને જ હાથમાં આવ્યો છે. મધ્યનું એક વિમ પરોક્ષનો મહિમા તો આખી દુનિયાન છે, એમાં હું ધાડ મેરી, એમાં શું તમે મોટી વાત કરી નાખી, એમાં તો હું મોટો ઈડર્યો ગઢ તમે જીતી ગયા. પ્રગટ ભગવાન કે પ્રગટ સંતનો મહિમા જો થાય તો તમને શાબાશી દેવાય, ધન્યવાદ છે તમને. પ્રગટ મહિમા વાળાની ઉપર સદા રાજી રહે છે નાથ, એને મોક્ષનો મુદ્દો હાથમાં આવ્યો. અને મહારાજ બોલ્યા કે આ વાત તો એક જન્મે બે જન્મે લાખ વર્ષે ગમે તે દી સમજે છૂટક્યો છે, એ પેલા છૂટક્યો નથી. વાલા ભક્તો, પૃથ્વીમાં રહેલા જળથી પ્યાસ ન જાય, તેમ વિશ્વમાં વ્યાપી રહેલા પ્રભુજી શાંતિ મોક્ષ ન થાય. મોક્ષનું રહસ્ય તો પ્રગટ ભગવાન કે પ્રગટ સંત ઓળખાય જ છે, અને એમાં ગાઢ પ્રીતિ થાય એ જ કરવાનું છે. પરોક્ષમાં પ્રીતિ અને પ્રતીતિ વાળાને દેશ કાળા દીકે કરીને યુધિષ્ઠિરની જેમ મૂંઝવણ આવે ખરી. મધ્યના હોળમાં વાત છે, જ્યારે પ્રગટમાં પ્રીતિ વાળો તો ગમે તેવા દેશકાળમાં પણ અર્જુનની જેમ બળ મારે મૂંઝાય નહીં, અને સ્વરૂપાનંદ સ્વામીની જેમ સદા આનંદમાં રહે અને એના દર્શને ઘણાના કલ્યાણ થઈ જાય. તો એના દર્શને કાંઈક તરી જાય. પણ આ વાતો સ્વામિનારાયણ ભગવાને અને સ્વામિનારાયણના સંતોએ આખી જિંદગી કરી, પણ મનાણી અને મનાણી ન મનાણી ન મનાણી, કારણ કે અતિ દેહભાવ વાળા અને ઓછા ખપ વાળા અને ઓછા ગરજુન ઓછા પુણ્ય અને સુકૃત વાળાને આવી મોટી વાત શેરાની જેમ કેમ ગળામાં જાય. અને ખરેખરો ખપ હોય ને ખરેખરા પૂર્વના સંસ્કારને સુકૃત લઈને આવ્યો હોય. અને ભાઈ ભાઈ ભગવાન સ્વામિનારાયણને પામી જવા માટે જાણે ગાંડો થયો હોય એને તો આ વાત શેરાઈને જેમ જાય. અને ભગવાન શ્રી હરિનો અને કાં તો એમના સંતનો પ્રગટ સ્વીકાર એનાથી થઈ જાય, નકર નિષ્ઠા નથી થતી, ક્ષય નથી થતી. એક જણા બહુ સારા બધા હરિભગતને મેં એને પૂછેલું, મેં કીધું અલ્યા તમારે માટે કોઈ સંત એવા ખરા અક્ષરધામના મુક્ત તમને મનાય, ધામમાં જ હોય ને આય દર્શન દેતા હોય એવું દેખાય મનાય. તો કે એવું તો કોણ હોય, કે કોઈમાં મુક્ત બુદ્ધિ નહીં. બોલો, તારે મુક્ત કેવી રીતે થાય? ભગવાન ને ભગવાનના સંતમાં દિવ્યમતી થયા વગર દિવ્ય ગતિ કદી થતી નથી, માટે મહિમા વિના તો મેળ પડતો જ નથી. એ પ્રગટનો જોઈએ ને એમાં પડખેવાળાનો જોઈએ, સમજાણું? દૂરથી ડુંગર રળિયામણા શેટાવાળાનો મહિમા જ બધાય હોય, પણ પડખેવાળાના નહીં જેવા સ્વભાવ કે કાંઈક જોઈને એને કોણિયા ચડાવે અને એનો ગમે એમ કરીને દ્રોહ કરે, અને આગે હોય એનો જાણે મહિમા બહુ. જો એની પડખે પાછું રહેવાનું થાય ને તો વળી એનું કાંઈક ગોતીને વળી એનો પાછો અભાવ છોડે, સમજાણો? તારે આ તો આપણો અહમભાવ થયો ને, આપણે વિશે શ્રેષ્ઠતા જ આપણને મનાય છે ને બીજા ગુણ મનાય છે, તારે જ એના વિશે નેગેટિવ વિચારો આવ્યા એવું કરે ને, નહીતર સહારો આવે. મહારાજ કે મહિમાવાળાની દ્રષ્ટિમાં દોષ આવે જ નહીં કેસ, પણ જોયું ને તો જીવને પોતાનો જ મહિમા છે, એમાં બીજાને પ્રત્યે નેગેટિવ વિચાર બહુ આવ્યા કરે છે. જો જીવને પોતાનો મહિમા ઓછો થઈ જાય ને હાવ, તો બીજાનો મહિમા બહુ વધી જાય. પણ હવે એ કેમ કરવું? જીવ તો જાય તેનો જીવ, સ્વમાં શ્રેષ્ઠ પણ માનીને બેઠો છે એટલે બીજામાં ગૌણતા બહુ દેખાણ્યા કરે, અને પછી બિચારો હલવાય. સમજાણો? શું અદ્ભુત વાતું છે સ્વામિનારાયણ ભગવાનની. હવે એક અદ્ભુત વાત છે, એક દિવસ શ્રીજી મહારાજે આનંદાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી તથા સ્વરૂપાનંદ સ્વામી આ ત્રણેયને પૂછ્યો, મહારાજ કે અમે તમને જે જે આજ્ઞા કરીએ, જે આ પ્રવૃત્તિની ક્રિયા કરો ત્યારે તમે કેમ કરો? ત્રણેય નોખા નોખા જવાબ દેશ. ત્યારે પ્રથમ આનંદાનંદ સ્વામી કહ્યું, જેમ તમે કહો તેમ કરીએ. કેટલો મસ્ત ઉત્તર છે, પહેલા નંબરનો ઉત્તર હોય એવું લાગે કે મહારાજ તમે જેમ કહો એમ કરીએ, તમે આજ્ઞા કરો ને હું ન થાય, ગમે એવી પ્રવૃત્તિની ગમે તે ક્રિયા કરીએ. કે પછી મુક્તાનંદ સ્વામી ઉત્તર આપ્યો, પ્રશ્ન એક છે, ઉત્તર ત્રણ છે, ત્રણેયના જુદા ઉત્તર છે, અને ત્રણેય હા સાવ પાછા. મુક્તાનંદ સ્વામી એમ કહ્યું કે હૃદયમાંથી એક વેંત વૃત્તિ બહાર કાઢું ત્યારે ક્રિયા થાય, ને તે વૃત્તિ એક વેંત બહાર કાઢી હોય તેને હાથ પાછી વાળું ત્યારે સુખ થાય. આ એનો ઉત્તર સાંભળ્યા જેવા, હૃદયમાં ભગવાનને આકારે વૃત્તિ વર્તે છે એને વેંચ બહાર કાઢું, સમજાણો? તારે ક્રિયા થાય કે, અને હાથ પાછી વાળો તારે શાંતિ થાય. આ મુક્તાનંદ સ્વામીનો ઉત્તર. હવે સ્વરૂપાનંદ સ્વામીનો ઉત્તર. ત્યારે સ્વરૂપાનંદ સ્વામી કહ્યું છે, તમે કેમ કરો? મારા સ્વરૂપાનંદ સ્વામીની કે તમે કેમ કરો? ત્યારે તે બોલ્યા, જે ક્રિયા કરવા જાઓ તો તે પદાર્થ ટળી જાય ને તમારી મૂર્તિ દેખાય. આ ત્રીજો ઉત્તર જાંભળો. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, પદાર્થ ટળી જાય ને મૂર્તિ દેખાય એ સર્વેને માન્યામાં આવતું નથી, એ કેમ હોય કેસ? ત્યારે સ્વરૂપાનંદ સ્વામી બોલ્યા, જેમ તીરમાં લીંબુ ખોસ્યું હોય ને તે તીરને જેમનું કોઈનું કરીએ તેમનું તે તીરમાં લીંબુ દેખાય, તેમ વૃત્તિમાં ભગવાન રહ્યા છે ને તે વૃત્તિને જેમની કરીએ તેમની કોરે ભગવાન દેખાય છે. વૃત્તિમાં ભગવાન રહ્યા, જ્યાં જોવે ત્યાં ભગવાન જ દેખાય, જ્યાં જોવે ત્યાં રામજી બીજું ન ભાસે રે. પર્વતભાઈને પ્રોબ્લેમ થતો એટલે ખોરાસાના રાજાભાઈને એનો વ્યવહાર કરવા રાખ્યા. સમજાણો? આનંદાનંદ સ્વામીની સ્થિતિ જુદી છે, મુક્તાનંદ સ્વામીની જુદી છે અને સ્વરૂપાનંદ સ્વામીની જુદી છે. મુક્તાનંદ સ્વામીને હજી હાવ મૂર્તિ નથી દેખાતી, પદાર્થ ટળતું નથી, પણ હવે એને કંટાળો ચડે છે. સમજાણું? અને આનંદાનંદ સ્વામીને તો ઉમંગ છે, કયો એમ કરી નાખી. અને સ્વરૂપાનંદ સ્વામી કે, મને તો તમારા સિવાય કંઈ ભળાતું જ નથી, કાયકી ક્રિયા કરે. બોલો લ્યો, સ્વરૂપાનંદ સ્વામીને સિદ્ધ દિશા છે. આ વાત બહુ અલૌકિક છે. પછી શ્રીજી મહારાજ શું બોલ્યા ખબર? ત્રણેયના અંગ જુદા જુદા જણાય છે મહારાજ કે, ઉત્તમ મધ્યમ ને કનિષ્ઠ ભેદ છે. માટે આનંદાનંદ સ્વામીએ મુક્તાનંદ સ્વામીનો સમાગમ કરવો ને મુક્તાનંદ સ્વામીએ સ્વરૂપાનંદ સ્વામીનો સમાગમ કરવો. એમ કરે તો એકબીજાની કસર ટળે, એમ ઉત્તમ મધ્યમ ને કનિષ્ઠ ભેદ છે. ગુણાત્યાન સ્વામીની વાત લખી આમાંય સમજવા જેવું છો. આનંદાનંદ સ્વામી સીધો સ્વરૂપાનંદ સ્વામીનો સમાગમ કરે ને તો બહુ ન જામે, કારણ કે લેવલ ડિફરન્સ થતા વાત બહુ સમજાય નહીં, ગડપડે નહીં. એટલે આનંદાનંદ સ્વામી મુક્તાનંદ સ્વામીનો કરવો, મુક્તાનંદ સ્વામીએ સ્વરૂપાનંદ સ્વામીનો કરવો તો વધાય. સમજાણો? અને ઘણાને એવો બહુ શોખ હોય કે મોટા સ્વામી પાસે જઈને જ મારે બેહવું, એમ નાનાને ઠેબે ચડાવે, તું નાના પાસે શીખ એમાં જ તારું સારું થાય. બહુ મોટા તને બહુ મોટા પડશે, એ બોલશે એ કાંઈ નહીં સમજાય. ત્રણ જણાને પૂછવા જવું પડશે કે આમ કીધું એનું શું અર્થ થાય. એની કરતાં જરાક તારાથી મોટા હોય ને તને એની વાત સમજાય એવું હોય, લેવલ જરાક મળતું હોય, એવાની આરે સમાગમ કહીને. હા, અને ઘણા હરિભગતને હરિભગતનો મહિમા જ નહીં પાછો. હા, એટલે હરિભગત પાસેથી હરિભગતને બહુ શીખવા જેવું હોય. સમજાણું? એમાંથી શીખાય એટલું શીખી લેવાય, અને પછી મોટા સંત, પછીથી મોટા, એમ કરતાં કરતાં આગળ વધાય, એ સારું છે. પણ એક વાત ધ્યાન રાખવી જોઈએ, ઉતરતાનો સંગ ન કરાય. આપણાથી નિમ્નને ઉતરતા હોય એનો સમાગમ કરીએ તો એનો સંગ દોષ લાગે, આપણે ઉતરી જાય. શ્રેષ્ઠનો સમાગમ કરતા રહેવું. શ્રેષ્ઠ નો સમાગમ કરતા જરૂર શ્રેષ્ઠ થવાય, શ્રેષ્ઠ નો સમાગમ કરતા ભાઈ જરૂર શ્રેષ્ઠ થવાય. શ્રેષ્ઠ જનને છોડીને કદી સંગ ના કરાય, શ્રેષ્ઠ જનને છોડીને કદી સંગ ના કરાય. શાસ્ત્રમાં લખ્યું છે, કનિષ્ઠને સેવે તે કનિષ્ઠ થાય, મધ્યમને સેવે તે મધ્યમ થાય, અને ઉત્તમને સેવે તે ઉત્તમ થાય. આમ સમજવું. ઉચ્ચ કોટીની સમજણ વાળા ત્યાગ વૈરાગ્ય યુક્ત આનંદાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી એવા એવા મોટા મોટા સદગુરુઓની સમજણ પણ સ્વરૂપાનંદ સ્વામીના સમાગમની અપેક્ષા રાખતી હતી. આવા સાધુ નહીં પણ એમના સમાગમની જરૂર હતી, અને સ્વામીના સંગે કરીને પોતાની ખોટ ટાળવાની દિશા શ્રીહરિ ચીંધતા. લ્યો, એવા આ સંતને શ્રીહરિની કેવી સર્વોપરી ઉપાસના સિદ્ધ થયા છે કલ્પના કરો. કે આવા આવાને એમના સમાગમની જરૂર મહારાજ કેસ છે, તમે રાખજો. શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ આ જગતમાં જાણો શ્રીજીનું ધ્યાન, हे जी श्रेष्ठ मां श्रेष्ठ आ जगत मां जानो श्री जी नु ध्यान ध्यान करनारो आ ब्रह्मांड मां हे जी ध्यान करनारो आ ब्रह्मांड मां बने छे सौथी महान अज ध्यान करनारो आ ब्रह्मांड मां बने छे सौथी महान मटे ध्यान करवानु अंग पाड़वू थोड़ू 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 5 मिनिट थी शुरू करूँ 10 मिनिट 15 मिनिट संकल्पों ने बंद करीने प्रलय करी नाखीने शुद्ध चैतन्य रूप थईने अंदर महाराजनी मूर्ति ने पधरावीने महाराज हामू जोया करूँ महाराज नु सुख लूट्या करूँ आवू दिवस में थोड़ू थोड़ू अंग हवे पाड़ू हा ऊपर ऊपर थूल भक्ति करीने दाड़ा न काटवा એમાં બહુ લાંબી પ્રગતિ ન થાય આમાં તો ભખંદર પ્રગતિ થાય બહુ મોટી ધ્યાન જેવું બીજું કોઈ નથી અતિ સાધન કઠણ એ જ ધ્યાન જેવું બીજું કોઈ નથી અતિ સાધન કઠણ મોટામાં મોટી પ્રાપ્તિ એ જ છે હજી મોટામાં મોટી પ્રાપ્તિ એ જ છે રીજે સ્વામી નારાયણ એ જ રીજે સ્વામી નારાયણ હમણે અમારે અમારી સભામાં એક વાત થઈ બહુ સરસ સમજાણું આ જગતમાં જીવને સ્ત્રી ધન અને રસાસ્વાદ અને પછી માન આ ચાર જ ધ્યેય છે ધ્યેય આ ચારને મેળવવા માટે જીવ પરમેશ્વરનો ઉપયોગ કરે છે એટલે પરમેશ્વર ઉપાય થયા અને આવડા ધ્યેય થયા અને કોક પૂછે કે તમારો જીવન ધ્યેય શું છે તો કે બસ ભગવાન પુરુષોત્તમને પામવું પુરુષોત્તમ બિચારા મુજાય કે એલા તું બીજું બધું કરવા સારું મારો ઉપયોગ કરે હું તારો ધ્યેય નથી હું તો તારા ધ્યેયનો ઉપાય છું સાધન છું ને સાધ્ય તો તારું બીજું જ આખા સત્સંગમાં વિચરણ કરીને અંતરમાં બધે જોઈએ ને તો જીવને છે ને ક્યારે ભજન થાય છે કંઈક દુઃખ હોય માંદા થઈ ગયા હોય કંઈક આબરૂ જાય એવું થયું હોય તો ભગવાન બહુ સાંભળે કોઈ પ્રકારની તકલીફ ન હોય કોઈ દુઃખ ન હોય શારીરિક ઉર્થી વાહવા ને શાંતિ હોય ત્યારે કાંઈ ભગવાનમાં એતે સહિત ધ્યાન ન લાગે સ્મરણ નથી થતું ભગવાનની ગરજ નથી રહેતી ભગવાનની કૃપાને બસ માની અને જીવ એમાં પાછો ગૌરવ લઈને એ બધું સુખ સન્માન વાગોળ્યા કરે છે એમાં ભગવાન બહુ ગણ થઈ જાય છે જીવને પરમેશ્વરની ભૂખ જ નથી જીવની તમામ ક્રિયાનું કારણ મેં ગણાવ્યા એ ચાર છે પરમેશ્વર નહીં ક્યારેય પરમેશ્વર એની ક્રિયાના કારણ હોતા નથી ભગવાનની ભૂખ જ નથી બીજી બધી ભૂખને ભગવાન સંતોષે છે માટે ભગવાન ભજાય છે ભગવાન માટે ભગવાન નથી ભજાતા આ લોકના માન સન્માન સુખ સંપત્તિ વિષયો પ્રાપ્ત કરવા માટે પરમેશ્વરનું ભજન થાય છે ભગવાનના જ સુખ ખાતર ભગવાનનું ભજન નથી થતું ભારે ઉપાધિ છે ભગવાન તો ખાલી સાધન બની જાય છે આ લોકના સુખના ભગવાનને હવે ખબર ન પડે કે મારો ઉપયોગ શું થાય છે એ માટે મુમુક્ષુ હોય એણે જોવું કે પરમેશ્વર આપણા ધ્યેય છે કે ઉપાય છે સાધ્ય છે કે સાધન છે અને એક ભગવાનને જ સાધ્ય માનીને જો પરમાત્માને જ મેળવવા, એને જ માણવા ને જાણવા હારું ઝંપલાવીએ તો મહારાજને બહુ ગમે. અને એવી રીતે અંતરથી જ કેવળ એક પરમેશ્વરની પ્રાપ્તિ માટે એની જ ભૂખે એને ભજાય તો સર્વે સંસારના સુખ હોવા છતાંય પરમાત્માનું અખંડ ધ્યાન ભજન થાય. અને ખબર છે, આપણને કંઈક દુઃખ પડે ને પરમેશ્વર ભજીએ ને ત્યારે પરમેશ્વરના ભગત નથી આપણે, પરમેશ્વરના ભિખારી છીએ. પછી તો હવે એ દુઃખ ટાળવા રૂપ ભીખ માગવા સારું સ્મરણ થાય છે. ભગતની લાઈનમાં નથી, હવે ભિખારીની લાઈનમાં આવી ગયા. ભગત થવું તો ભારે કઠણ છે. ભગવાન સિવાય કોઈ વિકલ્પ ન બચે ત્યારે ભગત થવાય, હજી તો બહુ વિકલ્પો છે. ભગવાન નહીં તો આ આ આ, અને ભગવાનનો તો આ બધા વિકલ્પોની પૂર્તિ માટે ઉપયોગ થયા કરે છે. અંતરમાં તપાસીને જોજો, આમાં ક્યાંથી સ્વરૂપાનંદ સ્વામી જેવા થવાય? સ્વરૂપાનંદ સ્વામીને તો મૂર્તિ સિવાય કોઈ રસ નહીં, ક્યાંય એને ગમે નહીં, કાંઈ ફાવે નહીં, એને જેમ છે માધ્યમ સમજાઈ ગયું છે. ભગવાન પુરુષોત્તમ નારાયણની શાશ્વત શાંતિનું રહસ્ય એને પ્રાપ્ત થયું છે. અને આપણને હજી જેવું જોઈએ એવું ભગવાનનું જ્ઞાન નથી, આત્મજ્ઞાન નથી, માયાની દુષ્ટતાનું જ્ઞાન નથી. અને શાસ્ત્ર માત્ર કહે છે કે ભગવાન શ્રીહરિ એક જ આદિ અનાદિ પરમ સત્ય વસ્તુ, નિર્વિકાર વસ્તુ, સુખદાયક વસ્તુ છે. અને એનું ધામ, અને ધામમાં જે ભગવાનને પાયમાં જે મુક્તો તે, આ સિવાયનું બધું જ કાળે કરીને થાય છે અને કાળે કરીને જાય છે. ચાર પ્રકારના પ્રલય કરીને જેનો નાશ થઈ જાય છે એમાં ક્યાંય પ્રીતિ રાખાય નહીં, અને જો રાખે તો ભગવાન પમાય નહીં. શુદ્ધ વાત સંશય રહિત કરું છું. એટલે ચાર પ્રકારના પ્રલય કરીને જેનો જેનો નાશ થઈ જાય છે એ બધી જ વસ્તુ કાળનું ચવાણું છે. વહેલી નાશ થતી હોય તોય ભલે, મોડું હજારો વર્ષ પછી નાશ થતું હોય એવું કાંઈ હોય તોય ભલે, પણ મૂળ તો અંતે નાશ તો ખરો ને. નાશ ન થાય એવું સ્થાન અક્ષરધામ ને ભગવાનનું દિવ્ય સ્વરૂપ છે, અને ત્યાં આપણું મન લાગવું જોઈએ, ત્યાં આપણી પ્રતિષ્ઠા થવી જોઈએ, તે જ આપણો આધાર બનવો જોઈએ, તેમાં જ આપણને પ્યાર હોવો જોઈએ, તો આપણી સ્થિતિ પણ કાળથી પર થાય, નાશવંત બધી બાબતોથી પર થાય, અને ધામમાં ભગવાનના સ્વરૂપમાં વિરામ પામીએ. ત્યાં કોઈ દી કાળ આવતો નથી, ક્યારેય મરવાનું હોય નહીં, તો જન્મવાનું હોય ક્યાંથી? અખંડ આનંદ પ્રાપ્ત થાય એમ શાસ્ત્ર માત્ર કહે છે. પણ ચાર પ્રકારે કરીને, ચાર પ્રલય કરીને નાશ થનારી વસ્તુમાં પણ આપણને સત્ય ભાવ જાતો નથી. એમાં સુખ દુઃખ બધો માન અપમાન હાસું મનાય છે, અને દેહને આ બ્રહ્માંડ બેયનું બધું કાંઈ નાશવંત પણ દેખાતું, કારણ નાશ આઘો બહુ ને, એટલે આપણને ભળાય નહીં, સમજાણો. અને ઘણું તો આપણે છે તે કોકને બાળીને આવીએ છીએ તોય જાણે અમર હોય એમ બધું કર્યા કરીએ છીએ. આટા વગીરના છીએ ને તે તરત પાછા ભૂલી જઈએ છીએ કે આપણો દેહ એકવાર સ્મશાનમાં બળશે, સમજે. આમ તો રોજ એકાદો આટો સ્મશાને મારવો જોઈએ ને વિચારવું જોઈએ કે આ દેહ અહીંયા રાખ થાય, સમજાણું. ઉતાવળીમાં જોઈને એમ વિચારવું કે અહીંયા એક દી લાકડા ખડકીને આને બાળી દેહે, માટે આ દેહ કાંઈ આપણા કામનો નથી, આનાથી ભજન થાય એટલું સારું, માટે આને છે ને બરાબર માગ્યું બળધ્યું લાવીને કેમ સવારથી હાંજ સુધી તોડી નાખે, એમ ભજન કરાવીને આ દેહને તોડવું પડે. પણ ઘણા તો નકરું પિંડ જ હાચવા કરે, ન સેવામાં કારહે આવે, ન ભજનમાં કારહે આવે, સમજાણું. મન ઇન્દ્રિયો જેમ કેમ માકલા માર્યા કરે, તારે એનાથી શું ધ્યાન થાય, એનાથી શું ભજન થાય? એની વૃત્તિ જ ભગવાનને મૂકીને ભાગા ભાઈક્ષારે કોઈ કરતી હોય, આખો દી સંકલ્પ હેલ્યા કરતા હોય ભગવાન સિવાયના, અને વળી ભગતરાજ. અરે બાપા, એમ ભગતરાજ કાંઈ થવાય? મન અખંડ મહારાજનું સ્મરણ કરે, ચિત્ત સતત મહારાજનું ચિંતન કરે, અને બુદ્ધિ કેવળ ભગવાનના જ નિર્ણય કરે, અને અહંકાર ભગવાન મારા ને હું ભગવાનનો દાસ છું એવું જ અભિમાન ધરે, આમ બધી ઇન્દ્રિયોને અંતકરણે કરીને કેવળ ભગવાનનો જ ખેંચાણ રહ્યા કરે, ત્યારે ભગત થવાય. બોલો, કાન કેવળ ભગવાનની કથામાં જ લોભાય ને એમાં જ એને મજા આવે, આંખે કેવળ ભગવાનના સંતના દર્શનમાં જ લોભાય ને ત્યાં જ એને શાંતિ રહે, સમજ્યા, અને ભગવાનને ધરાવેલું જ જમે, ત્વચા તે ભગવાનનો ને સંતની ચરણરજનો સ્પર્શ કરે, બીજી વાતમાં ત્વચાને રસ નો રહે, નાસિકા ભગવાનને ચડ્યા એવા પુષ્પ સુગંધ એની જ સુગંધિ લે, બીજું એને ગમે નહીં, બીજું રૂપ હડેલા ઊંટ જેવું, બીજો પર્શ બળબળતા ડામ જેવો, આવું બધું થાય ત્યારે ભગવાનનો મહિમા સમજાણો કહેવાય. હવે આવું તો પાછું કાંઈ હોય નહીં, અને હાવ દેહ ભાવે યુક્ત, સમજાણું, ઘડીક ભગવાનનું ભજન કરે, ઘડીક વિષયનું ભજન, ઘડીક પુરુષોત્તમ નારાયણનું ધ્યાન ધરે, પછી વળી બીજું પાછું ધ્યાન શરૂ થઈ જાય સાંભળાનું, હેડિકાનું, માંસનું, ઘડીક દિવ્ય મૂર્તિ મહારાજને સંભાળે ને ઘડીક પાછું સાંભળું માંસ, ત્યારે હું આ ભક્તિ કહેવાય, આ તો ડામાડોળ કહેવાય, સમજાણું, ઘડીક મહારાજનો લોભ લાગે ને ઘડીક ધનનો લોભ લાગે, પાછો ઘડીક ભગવાનની વાતો ને કથા કીર્તનમાં પાછા ગાંડો થઈ જાય ને તલ્લીન થઈ જાય ને ઘડીક પાછો એવો ને એવો વિષયમાં, જગતમાં, વેપારમાં, બૈરા છોકરાની વાતમાં, માન મોટા એના રહમાં પડે પાછો. હવે આ તો ઠેકાણા વગીનું કહેવાય, આમાં કાંઈ સમજણ ન કહેવાય. આ ભક્તિ કે ભગત બેયનું કાંઈ ઠેકાણું નહીં. માટે ખરેખરા સાચા નક્કર ભગત થવું કે ભગવાન પણ એની નિષ્ઠા, ભક્તિ, સમર્પણ, પ્રેમ જોઈને ખુશ થઈ જાય વાલા ભક્તો, તો જ ધ્યાન થાય. આવું માધ્યમ અને શ્રદ્ધા નિષ્ઠા હોય તો. કારિયાણીમાં શ્રીજી મહારાજ એકવાર સર્વ પરમહંસ સહિત સભા કરીને બેઠા હતા. ક્યાં બેઠા હતા? મંદિરમાં કૂવાના કાંઠા ઉપર બિરાજમાન હતા. એટલે મંદિરે કૂવો છે ને કારિયાણીમાં, અક્ષર ઓડીને મોર, ન્યા સભા કરીને બેઠા હતા. અને મહારાજે પરમહંસને એ વખતે પોતાનું સર્વોપરી ઐશ્વર્ય દેખાડ્યું, અને પછી પરમહંસોને પુરુષોત્તમ નારાયણનું મહાસામર્થ્ય સર્વોપરીપણું જણાણા પછી જે ખુમારી ચડી તે મંદિરના ચોકમાં કેટલાક સંતો એમ માંડ્યા બોલવા કે આ સભા લઈને ઉડીને અક્ષરધામમાં જાઓ, આખી સભા લઈને ઉડી જાઓ અક્ષરધામમાં. અને વળી એક સંત કહે, હે મહારાજ, મારે તો એક બ્રહ્માંડની ક્રિયા હસ્તામળ દેખાય છે, આખા બ્રહ્માંડની ક્રિયા દેખાય છે. ત્યારે વ્યાપકાનંદ સ્વામી બોલ્યા, જે તમારે તો એક બ્રહ્માંડ દેખાય છે, ને મારે તો અનંત આશ્ચર્ય અને અનંત ઐશ્વર્ય યુક્ત એવા જે અનંત કોટી બ્રહ્માંડના ઈશ્વર તથા ગોલોક ને વૈકુંઠ ધામ તે હસ્તામળ દેખાય છે. આવી મોટી સ્થિતિ સાચી થઈ, આમ તમને આવું ઐશ્વર્ય ને આવો આનંદ ને આવી મોટાઈ સાચી મળી, ત્યારે જવાબ એવો મળ્યો, એ તો રામકૃષ્ણાદિ સર્વે અવતારના અવતારી એવા જે આ શ્રી સહજાનંદ પ્રગટ પુરુષોત્તમની મૂર્તિના ધ્યાનનો પ્રતાપ છે. શેનો પ્રતાપ છે ભાઈ? ધ્યાનનો, ભગવાનમાં વૃત્તિ રાખ્યાનો પ્રતાપ છે. અને પહેલું વચનામર કે ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ રાખે તે જે જોવાની ઈચ્છે તે દેખાય. અનંત કોટી બ્રહ્માંડ જોવા ઈચ્છે તો દેખાય, ગોલોક વૈકુંઠ જોવાની ઈચ્છે તો દેખાય. એ તો ભગવાનના સ્વરૂપમાં એક તાર વૃત્તિ જોડાણી છે, એને પ્રતાપે આવું થાય છે, ને એ વાત 100% સાચી. પણ વૃત્તિ જેને ન રહેતી હોય એને કાંઈ ન દેખાય. સંકલ્પ કરીએ, બોલ્યા ને સંકલ્પ થયો નથી, ગોલોક દેખાય, શૈમિની પુરી દેખાય, વ્યાપકાનંદ સ્વામીને દેખાતું તું, એ અખંડ ધ્યાનનો પ્રતાપ છે. એમ જે કોઈ જીવને ભગવાન સ્વામિનારાયણની મૂર્તિનું અખંડ ધ્યાન લાગે તો એની સ્થિતિ પણ વ્યાપકાનંદ સ્વામી જેવી થઈ જાય, સ્વરૂપાનંદ સ્વામી જેવી થઈ જાય. આ ભગવાન સ્વામિનારાયણ પ્રગટ પુરુષોત્તમ હરિના ધ્યાનનો પ્રતાપ છે. આમ બધા કારિયાણી મંદિરના ચોકમાં સંતો ભગવાન સ્વામિનારાયણનું મહાપ્રતાપ સર્વોપરીપૂર્ણ ઐશ્વર્ય જોઈને બધા બોલે છે. પછી સ્વરૂપાનંદ સ્વામી બોલ્યા, જે અક્ષરધામના પતિ જે આ પુરુષોત્તમ ભગવાન ને તે પોતાની દયાએ કરીને અગણિત જીવોના અત્યંતિક કલ્યાણ કરવાને અર્થે પોતાનું જે સમગ્ર ઐશ્વર્ય અને પોતાના સર્વે પાર્ષદ તથા પોતાનું જે અક્ષરધામ તથા મહાપુરુષાદિક સર્વે ઈશ્વર કોટી તથા ગોલોક વૈકુંઠાદિક ધામના પતિ તેણે સહિત આ પૃથ્વી પર પધાર્યા છે સહજાનંદ સ્વામી, ને આ સર્વે છે તે ગણાવ્યા, એ સર્વે આ પ્રગટ પુરુષોત્તમની સભામાં બેઠા છે તેને હું દેખું છું. આવું સ્વરૂપાનંદ સ્વામી બોલ્યા. વ્યાપકાનંદ સ્વામી પછી બોલ્યા, સાંભળો, એવો આ શ્રીજી મહારાજની મૂર્તિનો પ્રતાપ છે, ધ્યાનનો પ્રતાપ છે. આવું સ્વરૂપાનંદ સ્વામી સર્વોપરી પણ બોલ્યા,
પ્રગટ પુરુષોત્તમનું ધ્યાન રે તેનો મહિમા જાણજો મહાન રે.
પ્રગટ પુરુષોત્તમનું ધ્યાન રે તેનો મહિમા જાણજો મહાન રે.
પ્રગટ પુરુષોત્તમનું ધ્યાન રે તેનો મહિમા જાણજો મહાન રે.
અવતારીનું જો જ્ઞાન રે,
સ્વરૂપાનંદ સ્વામી, વ્યાપકાનંદ સ્વામી, એના સામર્થ્ય જોયા. હે, એક કે આખું બ્રહ્માંડ લઈને ઉડી જાઉં, બીજો કે આખા બ્રહ્માંડની ક્રિયા. વ્યાપકાનંદ સ્વામી કે ભાઈ મને તો વાત કરીમાં અનંત કોટી બ્રહ્માંડને ગોલોક વૈકુંઠ બધું અસ્તામણ દેખાય. યા તો સ્વરૂપાનંદ સ્વામી બોલ્યા, હું તો અનંત ધામ નહીં, ધામના પતિઓ ને એના બધા મુક્તો ને બધા આય પુરુષોત્તમની હારે આવ્યા છીએ ને બધાને સભામાં ભાળું છું. આવી મોટીઓ વાતો. અને એ પ્રતાપ સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિનો પ્રતાપ છે, મૂર્તિનો, એના ધ્યાનનો પ્રતાપ છે. ઓહો, જેના સંતમાં આવું સામર્થ્ય, જેના ધ્યાને આવ્યું, તો એ સહજાનંદમાં સામર્થ્ય કેટલું હોય. એ મહારાજની સર્વોપરિતાની શી વાતો કરીએ. એવો સર્વોપરી નીચે જેને હોય તેને ભગવાન વશ થાય, તેના વચને અનેકનો ઉદ્ધાર થાય એમ ગુણાતીત આનંદ સ્વામી કહેતા હતા, ગોપાલ સ્વામી કહેતા હતા. જે હરિની મૂર્તિ હૈયામાં ધારે તેના હૈયામાં અપાર બળ આવે છે, ભાવ બળ આવે, તેના તમામ મનોરથ શ્રીજી મહારાજ પૂર્ણ કરે છે. હો, જેતલપુરના યજ્ઞમાં વામપંથી બ્રાહ્મણોએ ઈર્ષ્યાથી પ્રેરાઈને ઘી ખૂટવાડવા માટે કમર કસેલી, જાણો છો ને, જેતલપુરના જગનમાં ડખો કરેલો. પાકશાળાની જવાબદારી એ વખતે મહારાજે સ્વરૂપાનંદ સ્વામીને આપેલી, એટલે મહારાજ કે સ્વરૂપાનંદ સ્વામી, તો કે બોલો મહારાજ, ઘી ખૂટશે તમારી લાજ જશે. સ્વરૂપાનંદ સ્વામી હિંસ્યા અને પછી બોલ્યા, અરે ગુરુ સાહેબ, અમારી લાજ ક્યાં જ આવે, લાજ તો લક્ષ્મીજી કી જાયગી, ઘી ખૂટશે તો એની જાય. કે આ વાત સાંભળીને મહારાજ અતિ પ્રસન્ન થયા અને કે હાલો તો જાય રોહડામ જોવા. પછી ભંડારે પધાર્યા અને ઘીના કુડલા ખાલી હતા. તે રામદાસભાઈ અને સ્વરૂપાનંદ સ્વામી મહારાજને બતાવીને કહે છે, જુઓ મહારાજ, ઇસમે ઘી નહીં હૈ, ઇસમે ઘી નહીં હૈ, સબ ખાલી હૈ. મહારાજ કે એક ભી કુડલા ખાલી નહીં હૈ, દેખો ઇસમે ભી ઘી હૈ, ઇસમે ભી ઘી હૈ, ઇસમે ભી હૈ. એમ કરીને હોટી અડાડે ને ઘી ભરાઈ જાય અંદરથી. બોલો સાંભળો, આવું ભગવાન સ્વામિનારાયણે આશ્ચર્ય બતાવ્યું. બધાય કુડલા ઘીથી ભરાઈ ગયેલા જોયા હવે અને આનંદનો કોઈ પાર ન રહ્યો. અને મહારાજ હસ્યા અને પછી એટલું બોલ્યા કે નદીમાં પાણી ખૂટે તો યજ્ઞમાં ઘી ખૂટે. કેશ એમ કહી સ્વામી હામું જોઈને મહારાજ મનમંદ હસ્યા. સ્વરૂપાનંદ સ્વામી હામું જોઈને, ભગવાન બધાની હામું જોવે નહીં, હશે નહીં, બધાને આવા ઐશ્વર્ય બતાવે નહીં, બધાને પોતાની સર્વોપરીપણાની વાત કરે નહીં, સમજાવે નહીં, પાત્ર જોઈને બધું થાય. તો ગજા વગરની ગધેડી માથે વધારે વજન મૂકી જો તો બેસી જાય ને લાઈટ કરે ને આપણને બગાડે, એટલે બધું સમજીને કરાય. અને આવા મોટા મહારાજ છે તે કોને કહેવું, આ તો મનમાં મનમાં વાગોળીને માણ્યા જેવી વાત છે. બહુ બહાર કહેવા કરતાય, પોતે આને માણી લેવાની જરૂર છે. ભલા માણા એ જે હું ડખાડખી હવે ફાવી ગયા છે એ વાત પાકી. સ્વામી સ્વરૂપાનંદજીને ભગવાન સ્વામિનારાયણના પ્રૌઢ પ્રતાપની પૂર્ણ પ્રતીતિ હતી, તેથી તે પણ શ્રીહરિની અલૌકિક મૂર્તિને જોતા રહ્યા અને માણતા રહ્યા અને જાણતા રહ્યા અને લીલા લહેર ભાઈ પ્રતાપ પ્રગટ પર બ્રહ્મનો વિખ્યાત છે જગમાં, આવા પરચા તો અનેક છે, અનેક અનેક જે કહેતા નવ કહેવાય. અરે ભાઈ, આવા તો પરચા એક નથી, અનેક છે, અનેક અનેક અનેક, એનું માપ નહીં. ભક્ત ચિંતામણીના પરચા ગાયા, ઉત્તર હિન્દુસ્તાનના પરચા ગાયા, બીજા કેટલાય પરચા ગાયા, કેટલા પરચા પૂર્યા સ્વામિનારાયણે, સ્વામિનારાયણે સંતો દ્વારા, ભક્તો દ્વારા, આચાર્ય દ્વારા કેટલું ભગવાને કામ કર્યું. એવા મોટા ભગવાન મળ્યા છે તોય આપણને એના ભજનની ધ્યાનની આજ્ઞાની કુમારી ચડે નહીં તો આપણે હાવ પછી જનાવર જેવા ગણાય, ખલાસ થઈ ગયું. પ્રભુ આ બ્રહ્માંડમાં તે દિવસથી છે લીલા લેર, સર્વે થયા છે સુખિયા, તે સર્વોપરીની મહામેર. આ બ્રહ્માંડમાં સર્વે થયા છે સુખિયા, તે સર્વોપરીની મહામેર. બધા ક્ષેત્રે પ્રગતિઓ ખેરી, કોઈ લીલા લેર છે. ભગવાન સ્વામિનારાયણ આવ્યા તે દાડાની લહેર લહેર ને લહેર વધતી જાય, સત્સંગ વધતો જાય, મંદિરો વધતા જાય, ભક્તો વધતા જાય, કેટલો આનંદ છે. આવા તકે આપણો જન્મ આવ્યો એ મોટા ભાગ્યની વાત કરો ને, હે, માટે હવ બરાબર ભગવાન ભજી લેજો. આજની આ રવિ સભાને અહીંયા હું વિરામ આપું છું.
સદગુરુ સ્વામી પ્રભુ જય, સદગુરુ સ્વામી સહજાનંદ દયાળુ, સહજાનંદ દયાળુ, બળવંત બહુ નામી આયવ સર કર નિધિ કરુણા બહુ કીજી, વાલે કરુણા બહુ કીજી, મોતા आनंद कहे मोती मुक्ता आनंद कहे मोती सुगम करी सिद्धि जय सदगुरु स्वामी प्रभु जय सदगुरु स्वामी सहजानंद दयालु सहजानंद दयालु बड़ावंत बहुनामी ओम जय